26/11/1996 શ્રી ધન્ય આરાધનાની પ્રસ્તાવના ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 5.
કૃપાળુ દેવના ગુણાનુવાદમાં સમ્યક આચરણનો પોઈન્ટ છે 18મે પારે. સમ્યક આચરણમાં એમ કહેવું છે કે આત્માભિમુખ રહીને તેઓ બાહ્ય ઉદયની પ્રવૃત્તિમાં એવી રીતે ભિન્ન રહીને પરિણમતા હતા કે જેથી જૂના કર્મની નિર્જરા થાય, સંચિત કર્મની નિર્જરા થાય અને નવું કર્મ બંધન ન થાય. સમ્યક તો છે એ બે કામ કરે છે, સમ્યક તો છે એ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં વિપરીત શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર અને પુરુષાર્થમાં વિપરીતતા આવવા દેતું નથી. અને નવા કર્મને આવતા રોકે છે. પરમ કૃપાળુ દેવ બાહ્ય સંયોગોની અપેક્ષાએ તો સામાન્ય મનુષ્યની જેમ જેમ જ સાંસારિક પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરતા દેખાતા હતા, છતાં પણ અંતરંગમાં એકદમ અસંગ વૃત્તિએ રહી શકતા હતા. કારણ કે તેઓ શ્રીને કોઈ સંયોગોમાં ખોટાપણું સ્વપણું અનુભવાતું ન હતું. એ સોપણું અમને અનુભવાતું નથી એ વાત એમણે 329 પત્રમાં લખી છે. તે ઉપરાંત અનુકંપા અર્થે પણ ઉદય વેદવાનું તેઓ શ્રીથી બન્યું છે બીજા જીવોની અનુકંપા, જેનો ઉલ્લેખ તેમણે પત્રાંક 408માં આ પ્રમાણે કર્યો છે. જેમાં સ્નેહ રહ્યો નથી અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે અથવા નિવૃત્ત થવા આવી છે. અમને કોઈ અમારા કુટુંબ પ્રત્યે સ્નેહ નથી, સારી વાત કહેવાય. લોકોમાં તો એમ ગણે તમારા કુટુંબ પ્રત્યે સ્નેહ નથી, કેવાય તમારો ધર્મ કેવો. અમારો ધર્મ તો એવો છે. અગર એવો પ્રવૃત્તિ નહીં કરતે તો દૂસરો કે પરિણામ ઇતને ગિરતે ઇતને બિગડતે તો ઉનકી કરુણા ઉન પર અનુકંપા કરકે ભી વો પ્રવૃત્તિ કર લેતે થે.
પ્રવૃત્તિ કરના નહીં કરના સે તો એસા તો ઉપયોગ ચલતા નહીં, પ્રવૃત્તિ કરે યા નહીં કરે.
નહીં વો તો સહેજ ઉપર ઉપર ઉપયોગ સે ચલતી થી પ્રવૃત્તિ. તો
ફિર યે વાત પરનમ કંપા કા વાક્ય હમ કરે યા નહીં કરે એસા તો પોઝિશન બનતા નહીં હૈ.
નહીં વો ક્યા હૈ કે અગર હમ પ્રવૃત્તિ નહીં કરેંગે તો ઇનકે પરિણામ બિગડેંગે. પર પ્રવૃત્તિ કરને લાયક તો ઉદય આયા હી હૈ. દોનો કા મેલ હૈ, દોનો કા મેલ હૈ. એસે આગે ભી એસા એક મેલ હૈ, થોડા વાત સૂક્ષ્મ હૈ ઉસે મિલસે મેં. કે જ્ઞાની તો મુનિ દશા કી ભાવના પાતે હૈ અપૂર્વ અવસર મેં. तो वो तो मुनि बनना चाहते हैं, लेकिन एक और मुनि योग्य पुरुषार्थ उठता नहीं है, बिल्कुल नहीं उठता है, वो भी नहीं है। लेकिन मुनि योग्य जो दशा आनी चाहिए, इतना पुरुषार्थ का परिस्थिति आया नहीं, स्टेज आया नहीं। दूसरी ओर जो संचित कर्म है गृहस्थ के योग्य, वो भी खत्म नहीं हुए। तो ये जो उदय आने वाले, उसमें फेरफार करने की तो किसी की परिस्थिति नहीं है, वो तो आएंगे ही आएंगे। तो दोनों का मेल है, कर्म भी बाकी है भोगने के, और पुरुषार्थ का भी इतना स्तर नहीं हुआ है। अगर किसी हालत में पुरुषार्थ की तेजी हो जाए तो उदयावली में नहीं आए हैं ऐसे कर्म संक्षेप होकर के उदय में आ जाते हैं, स्थिति संक्षेप होकर के उदय में आ जाते हैं, तो अल्पकाल में भोग लेते हैं। और ऐसा भी कुछ अंश में तो बनता ही है कि तीव्र पुरुषार्थ की दशा है, जैसे कृपालु देव है, तो उनकी साधक दशा इस भव की गिनी जाए तो करीब 10.5 साल की है। 10.5 साल में पुरुषार्थ तो काफी उग्र हुआ ही है, क्योंकि वो तो उसी भव में केवल ज्ञान देने की तैयारी में आए थे। तो बहुत से कर्म ऐसे 10 साल में खिर गए, निर्जरा हो गई, फिर बाकी बचे एक भव के लिए। तो ऐसा कुछ अंश में बना भी है और इससे अधिक भी बन सकता है, लेकिन जब नहीं बनता है तब ये मेल होता है कि यहाँ कर्म बल लिखते हैं कि कुछ कर्म का अवशेष कर्म का भोग बाकी दिखता है हमको, जो आए बिना रहेगा नहीं, और यहाँ इतना पुरुषार्थ तेज नहीं हुआ है कि आज ही आज निकल जाए, घर छोड़ गए, जंगल में चले जाए। ये भी एक मेल का विषय है, और दोनों का पता खुद को चलता है, भीतर का भी और उदय का भी। तो कोई ऐसे जिद के हट के परिणाम नहीं करके वो कुछ काल पसार करते हैं तो उसमें उतनी आपत्ति नहीं है, वो काल जितना भी जाता है उसमें उतनी आपत्ति नहीं है, या उतना नुकसान भी नहीं होता है।
विशेष
निजरा करते हुए, बैलेंस रखते हुए, वो प्रति समय अपने मार्ग में आगे बढ़ते जाते हैं। जिसमें स्नेह रहा नहीं है अथवा स्नेह रखने की इच्छा भी नाश हो गई है, यानी नाश होने लायक हो गई है, ऐसे ही संसार में स्नेह नहीं, ऐसे ही संसार में कार्यकपणे प्रवर्तना या कारण रूप से प्रवर्तना, ऐसे भी इच्छा नहीं है, वो इच्छा नहीं है। उससे निवृत्तपना ही आत्मा में वर्तता है, आत्मा तो निवृत्त हो गया ऐसा दिखता है, फिर भी इसके अनेक प्रकार के संग प्रसंग में प्रवृत्ति करना पड़े, ऐसा पूर्व में कोई प्रारब्ध उपार्जन कर लिया है, जो सम परिणाम से वेदन करते हैं, तथापि आगे भी अब भी कितने समय तक उदय योग्य है ऐसा जान करके क्वचित खेद भी प्राप्त होता है, कभी ये थोड़ा लंबाएगा वो पसंद नहीं है, उसकी नाराजगी भी आ जाती है, क्वचित विशेष खेद प्राप्त होता है, ज़्यादा भी खेद हो जाता है, और उस खेद का कारण देखते हैं तो परानुकंपा रूप मालूम पड़ता है। साथ साथ वो भी एक फैक्टर है दूसरे की अनुकंपा का, इसके परिवार के, माता के, पिता के, भागीदार के, कई बात थी।
ज्ञान दर्शन आदि स्थिति
है। हाँ, मोक्ष की भूमिका में अपन आत्मकल्याण की भावना जितनी तीव्र ये भावना ने वर्गी ने थवू हो थाव ने न थव हो भावना को सच्युत होना नहीं चाहता है, अपनी भावना से च्युत होना नहीं चाहता है किसी भी कीमत में। पत्रांक 339 में व्यावहारिक प्रवृत्ति संबंधित उनके वचनामृत लक्ष्य में लेने योग्य है। फिलहाल जो कुछ व्यवहार करते हैं उसमें देह और मन को बाह्य उपयोग देना पड़ता है, आत्मा तो उसमें वर्तता नहीं है। ऊपरी ऊपरी उपयोग है, इसका मतलब क्या है कि आत्म भाव से हम प्रवृत्ति नहीं करते हैं, उपयोग जाता है लेकिन आत्मा उसमें नहीं जाता। जैसे कैदी है, उसको वो जेल का सुपरिटेंडेंट बोलता है कि देखो इतना पत्थर पड़ा है उसको तोड़ना है तुमको, ये थोड़ा उठाओ, उसको पेड़ तोड़ने का काम चालू करो, ये पत्थर तुमको तोड़ना है, शरीर में कमजोरी है, पूरा खाना मिलता नहीं है और बीमारी भी है, फिर भी करना पड़ता है, तो सजा भोगने में कितनी मजा है। सजा में मजा होती
नहीं है।
होती है ऐसे ज्ञानी उदय में प्रवृत्ति करते हैं, उपयोग मन और देह से साथ चलता है, आत्मा नहीं चलता है उसके साथ, आत्मा पीछे हट करता है, यह हालत है।
कितना परिश्रम करता है
तो है
ही।
पचित पूर्व कर्म अनुसार वर्ताव प्रवृत्ति करना पड़ती है, करते नहीं है, करनी पड़ती है, इसलिए अत्यंत आकुलता भी आ जाती है कि ये झंझट छूटे तो ठीक। जो कुछ पूर्व निबंधन करने में आए हैं ऐसे कर्म नाश करने के लिए, भोग लेने के लिए, अल्पकाल में भोग लेने के लिए, यह व्यापार नाम का व्यावहारिक काम दूसरों के लिए सेवन करते हैं, हमारे लिए सेवन, हमारे लिए तो वो पूर्व कर्म खत्म करने की बात है और उसमें दूसरों को कुछ मिलता है ऐसा लगता है, पार्टनर्स को मिलता है, परिवार को मिलता है, वो दूसरों के लिए कर लेते हैं। ऐसे व्यवहारिक कार्य करने पर भी उनके परिणाम की स्थिति किस प्रकार की अंतरंग में वर्तती थी वो 347 पत्र में उन्होंने बताया है। मालूम है कि बहुत काल से जो परिणाम प्राप्त होने का था वह इससे अल्पकाल में प्राप्त होने के लिए यह उपाधि योग विशेष रूप से वर्तता है, तीव्र उदय आया है, 25वां साल है, तीव्र उदय आ गया। तो क्यों आया? तो बहुत काल में जो भोगना पड़ेगा वो अल्पकाल में उसको स्थिति संक्षेप होकर के उदय में आ जाए। हाल यहाँ पर हम व्यवहारिक कार्य तो प्रमाण में बहुत कम करते हैं, उसमें मन भी पूरी रीति से देते हैं, मैंने बराबर काम तो कर लेते हैं, काम तो बराबर करते हैं, काम में कोई क्षति आ जाए इस प्रकार से नहीं करते हैं, तथापि यह मन व्यवहार में चौंकता नहीं है, रस नहीं लेता है, अपने में ही रहता है। इसलिए व्यवहार बहुत बोझारूप रहता है या लगता है। इस प्रकार प्रारब्ध की निवृत्ति के लिए वे अपना उदय को सम्यक प्रकार से वेदते थे, उनकी ऐसी सम्यक आचरणा थी, उस प्रकार की सम्यक आचरणा थी। इस संबंध में उनकी आत्मशक्ति बलवान होने से उदय काल में विशेष पुरुषार्थ द्वारा पूर्व कर्म की विशेष निर्जरा के लिए उपाधि योग का त्याग करने के बजाय सम्यक प्रकार से पूर्व कर्म का भोगवटा वे करते थे। त्याग करने के बजाय भोगवटा करके विशेष निर्जरा करते थे। यह एक रहस्यभूत विषय उनके अध्यात्म दशा का अवलोकन करने से मालूम पड़ता है। वो तो क्यों उदय में रहे,
बाह्य दृष्टि से जो अगणित न समझे।
हाँ, बाह्य दृष्टि में अगणित समझ में नहीं आता, उसमें वर्तमान में भी फायदा है और भविष्य का भी फायदा है, क्योंकि जो भी थोड़ा उपयोग जाएगा उसमें पाप का अनुबंध पड़ेगा, व्यापार में, गृहस्थी में, तो अघाती कर्म की स्थिति, नया नया जो अघाती कर्म बनता है, घाती तो उतना नहीं बनता है, अघाती नया बनता है उसकी स्थिति कम पड़ेगी, क्योंकि अघाती कर्म में ऐसा सिद्धांत है कि जितने रस से कर्म बांधो उतनी स्थिति लंबी पड़े, चाहे शुभ हो चाहे अशुभ हो। तो शुभ तो बढ़ जाता है, ज्ञान दशा में शुभ बढ़ जाता है, और शुभ बहुत बढ़ जाता है तो देवलोक का आयुष बहुत लंबा हो जाता है, और ऐसे कुछ अशुभ रहने से शुभ उतना बढ़ता नहीं तो देवलोक में ज्यादा आए उसमें जाएंगे। तो देवलोक का जंक्शन का वेटिंग पीरियड है वो थोड़ा कम हो जाएगा, फिर मनुष्य होकर के निर्वाण पद में जल्दी चले जाएंगे, उतने जल्दी एक दो सागरोपम आगे जाएंगे, वरना एक दो सागरोपम का लेट हो जाएगा, हो जाता है
कर्मे भोगने में। ज्ञानी भी अपना प्लानिंग तो करते हैं,
क्यों नहीं करेंगे, विचिक्षण है,
इसलिए प्लानिंग करके चलते हैं।
तो जानबूझ करके अशुभ में जाते हैं वो बात भी नहीं है, ऐसी कोई व्यवस्था है कुदरत की कि इसका मोक्ष जाने का काल तो निश्चित है, ये कुदरत की व्यवस्था बैठती है, उदय की, पुरुषार्थ की, भूत वर्तमान की, भविष्य की, सब सेटिंग होता है, अपना काम करके चले जाते हैं।
उनको भगवान ने एक अवतारी गुणे थे चले गया, उपर उदय एक अवतारी गुणे थे चले गया, अने सौगने से भी पुत्र गुणे थे चले। अबे उनको भगवान जैसे जारी एक अवतार की पहला उपर उदय भी एक गया सिद्ध में
बे बे
बोले तो गुणे थे नहीं आगे में
ગુરુ છે સમય સારા गुरु ना गुरु से सुगानी जी तो ना तो गुरु ना ही गुरु से मोक्ष मार्ग मा तो मारे नहीं तरवार से
मारे नहीं
दादा पीड़ा रही है गुरु ना गुरु એટલે दादा થયા दादा पीड़ा रहे ने पुत्र से पहुंची जाए
नवाणो पुत्र पहुंची गया
ऋषभदेव भगवान नया था
નવાણું
વેલા ભી આગે
બાહુબલી ભગવાન 14 વર્ષ સુધી ઉભા
રહ્યા બાહુબલી 1000 વર્ષ 1000 વર્ષ કેવળ જ્ઞાન લીધું એમ ત્યાગ વેલો લઈ લીધો તો લડાઈમાંથી ત્યાગ લઈ લીધો તો 1000 વર્ષ ઉભા ઉભા તપ કર્યું છે અને ભરત ચક્રવર્તી એ 1000 વર્ષ રાજ કર્યું અંતર્મુખમાં કેવળ જ્ઞાન ગ્રસ્ત દશા કરી લીધી હતી ને
एक भावना के अनुसार जैसे अपने भावना रहता है उसी हिसाब से सब प्लानिंग ऑटोमेटिकली हो जाता है
सब सेटिंग नेचुरल है एब्सोल्यूट नेचुरल है
यानी इसका गैर है
हाँ वो करता होता नहीं होता सब जानते हैं अपने विचिक्षण ज्ञान में सब मालूम पड़ जाता है लेकिन देखता है कि ये तो ऑटोमाइजेशन चलता है हम क्या करें रिमोट कंट्रोल वहाँ भी फॉरेन में यही है कि गाड़ी निकालते हैं फिर गैरेज को बंद करने नहीं जाना पड़ता है और आते हैं तो गैरेज को उतर करके खोलना नहीं पड़ता गाड़ी में से रिमोट कंट्रोल का बटन दबाते हैं गैरेज खुल जाता है ऑटोमाइजेशन है ચારિત્ર ના મૂળ છે એને કાપતા જાય છે ગૃહસ્થમાં કોઈને રહેવું પડે છે તો અચારિત્ર ના મૂળ ને કાપતા
જાય છે અચારિત્ર ના મૂળ કેવો કે અંદર માં સ્થિરતા વધારવાનો પુરુષાર્થ બે વાત
અસ્થિતિ છે પુરુષાર્થ વધે છે તે અસ્થિથી જરૂર નાસ્તેનું કામ સાથે સાથે થઈ જાય છે ઈસ વિષય મેં સ્પષ્ટ ઉલ્લેખ પત્રાંક 398 મેં હૈ કે હાલ જો ઉપાધિ યોગ પ્રાપ્તપણે વર્તતા હૈ યહ યોગ કા પ્રતિબંધ ત્યાગવા કા ત્યાગને કા વિચાર यदि कर ले तो हो सकता है ऐसा हो सकता है त्याग करना हमारे लिए कोई बड़ी बात नहीं है हमको कोई बल नहीं पड़ेगा जोर नहीं आएगा त्याग करने में तो जबरन त्याग करना पड़ेगा तो शायद हम तो त्याग कर सकते इतनी ताकत लेकर बैठे हैं तथापि यह उपाधि योग के वेदन से जो प्रारब्ध निवृत्त होने का है वह वही प्रकार से वेदन करने के सिवा दूसरी इच्छा हमको वर्तती नहीं है अर्थात वही योग से वही प्रारब्ध निवृत्त होना नाश होने देने योग्य है ऐसा जानते हैं देखो बराबर समझदारी से काम होता है ऐसा नहीं है ऐसा होने पर भी अंतरंग पारमार्थिक निवृत्त दशा को बाह्य उपाधि व्यवहार से अनुकूल नहीं है व्यवहार से ये उपाधि दशा अनुकूल नहीं है प्रतिकूल दिखती है इसलिए वे उपाधि से छूटने की उनको तीव्र वृत्ति रहा करती थी जिसका उल्लेख उन्होंने 569 पत्र में किया है
संज्ञा जो लीधो ने अगला पेज पर ते तेज प्रकारे रुद्वा सिवाय ने बीजी इच्छा वर्ती नथी એટલે તે જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું જોઈએ એટલે તે જોગે તે
તે યોગ એટલે તે તે જે ઉપાધિ યોગ છે એ ઉપાધિ યોગમાં જે પ્રવર્ત ઉપાધિ યોગ થી જે પ્રવર્ત નિવૃત્ત એ પ્રારબ્ધ નિવૃત્ત થાય એમ અમને યોગ્ય લાગે છે યોગ્ય લાગે છે.
ઉપાધિમાંથી કદાચ પોતે નિવૃત્તિ લઈ લીધી હોત તો એ પ્રકારે પ્રારંભ નિવૃત્ત ન થાત એમ કે?
હા, એ પ્રકારે ન થાત, બીજો પ્રકાર થઈ જાત.
તો એમાં એમને અંદરમાં કંઈ,
એમાં બહુ સરાઉન્ડિંગ ફેક્ટર્સ ઘણા એમણે એન્કાઉન્ટ કર્યા હોય છે. ઘણા સરાઉન્ડિંગ ફેક્ટર્સ હોય છે, એટલે એમ એ યોગ્ય લાગે છે. આમ જ યોગ્ય છે, આમે નિવૃત્ત થવાનું છે ને આમે નિવૃત્ત થવાનું છે, બેમાંથી આ યોગ્ય લાગ્યું છે.
આમાં વિશેષ ફાયદો દેખાય છે, એટલા માટે આ પ્રકાર
ફાયદો એટલે યોગ્ય લાગ્યું છે. ફાયદો નુકસાનનો સવાલ નથી, યોગ્ય લાગ્યું છે. તમને એમ કે ભાઈ તમારી પાસે 1 લાખ રૂપિયા છે અને તમારે દેવાના, તમે હપ્તાથી દો તો પણ અમને વાંધો નથી, એક સાથે દો તો પણ અમને વાંધો નથી. તમે વિચાર કરી લેશો તમારા સંજોગોનો, પરિસ્થિતિનો, આવા વાળા પ્રસંગોનો, પછી તમે નિર્ણય લેશો. મને હપ્તાથી દેવા યોગ્ય લાગે છે, દેવાના તો છે જ, નફો નુકસાનનો સવાલ નથી, યોગ્ય શું લાગે છે એ સવાલ છે. યોગ્ય યોગ્ય લાગવાનો સવાલ છે.
ઘણી વખત એવું બી હોય છે ને કે 1 લાખ રૂપિયા આપવાનો હોય, એમાં કોઈ કેશ ડિસ્કાઉન્ટ મળતું હોય તો 1 લાખ રૂપિયા ઘરે આપી દે પોતે.
હા, એમ કરે,
એટલે એમાં આવું કોઈ ગણિત છે કે
ના? એ માં એમણે તુલના કરી લીધી છે.
અચ્છા,
તુલનાત્મક બુદ્ધિથી નિર્ણય લીધો હોય છે એમ કેવું છે.
પરમ વિવેક, પરમ વિવેક
ના હોય સમ્યક જ્ઞાન, પરમ વિવેક વાળું. છતાંય તે સ્ટેટમેન્ટ બધા કોન્ટ્રાડિક્ટરી ઘણી વાર આવે છે. આ 569 નું કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ છે પાછું, એટલે એવો પણ વિકલ્પ આવતો હતો. અબ યહ ઉપાધિ કાર્ય છૂટને કી વિશેષ વિશેષ આરતી હુઆ કરતી હૈ, કભી એસે પરિણામ ભી ચલતે થે, 28 સાલ મેં એસે ભી પરિણામ ચલને લગે. ઓર છૂટને મેં જો જ્યાદા કાલ ચલ જાતા હૈ, ये इस जीव का शिथिलपना ही ऐसा लगता है. उग्रता क्यों नहीं आती है, शिथिलता लगती है हमको. 28 साल की उम्र में हूँ, इतना इतना काल क्यों चला गया, अथवा ऐसा निश्चय रहता है. जनकादि उपाधि में रहने पर भी आत्म स्वभाव में रहते थे, ऐसा आलम्बन के प्रति कभी भी बुद्धि नहीं होती. वो अभिप्राय हमारा नहीं ऐसा है, दूसरे ज्ञानी का आलम्बन लेकर के हम भी गृहस्थी में रहे, वो अभिप्राय. नित्य छूटने का विचार करते हैं और वह कार्य जैसे हो सके तुरंत में उसका जाप जपते हैं. हमारा जाप चालू हो गया है, जाप जपते हैं, मैंने जाप चालू हो गया है कि अब छूटना है, अब छूटना है, अब छूटना है. इस प्रकार से वर्तती उनकी सम्यक आचरणा निसंदेह अभिवंदनीय है और अनुकरणीय भी है. दूसरा, उपाधि में समाधि, उपाधि भाव कई प्रकार के प्रसंग, उल्टे सुलटे प्रसंग भी आ जाते थे. मैंने कभी प्रतिकूलता भी बढ़ जाती थी तो भी वो समाधि रखते थे. कहने का मतलब वो है,
समाधि
समाधि आत्म शांति में रहो. समाधि से शांति निद्योतक है विशेषपणे. તેઓ શ્રીનું વ્યવહાર ઉપાધિમાં રહેવું પૂર્વ પ્રારબ્ધ યોગે થતું હતું. જે આરાધક દશાથી પ્રતિકૂળ હોવા છતાં, એ ઉપાધિમાં રહેવું એ આરાધક દશાથી પ્રતિકૂળ હોવા છતાં, તેઓ શ્રી અંતરંગમાં સમાધિ ભાવમાં નિરંતર રહેતા હતા. એ પ્રતિકૂળતા હતી એમને, છતાં એ તો સમાધિમાં રહેતા હતા. તેનો ઉલ્લેખ તેઓ શ્રીના અનેક પત્રોમાં જોવા મળે છે. આ ઉલ્લેખ તો એમણે ઘણા પત્રોમાં, ઉપાધિમાં સમાધિ છે એ તો ઘણી જગ્યાએ એમણે ઉલ્લેખ કર્યો છે તેનો નમૂનો, એમાંથી એક સેમ્પલ લીધો છે. તત્રાંક 247માં આ પ્રમાણે છે કે ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારના બધા કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. એટલે પ્લાનિંગ ઘણીવાર નથી કરતા, સહેજ જે થાય તે કરી લઈએ છીએ, હરી ઈચ્છા સુખદાયક માનીએ છીએ, અને એમ કરતા જે કાંઈ રિઝલ્ટ આવશે એ સુખદાયક માનીએ છીએ. કદાચ અવળું પણ કોઈ વાતમાં પડી જાય, જે થાય તે સારા માટે એમ લઈ લઈએ છીએ. હરી ઈચ્છા સુખદાયક માનીએ છીએ એટલે જે ઉપાધિ યોગ વર્તે છે તેને પણ સમાધિ યોગ માનીએ છીએ. એ ઉપાધિ યોગ નથી, અમારા માટે તો એ સમાધિ કરવાનું, સમાધાનથી કરવાનું નિમિત્ત છે. અર્થાત સમ્યક જ્ઞાનમાં ચારે પડખેથી સર્વ પ્રકારના સંયોગ વિયોગના અસમાધાન ઉત્પન્ન થતા નથી, પરંતુ સહજ સમાધિ ભાવ રહે છે, જે તેઓ શ્રીએ અવારનવાર પત્ર દ્વારા જણાવ્યું છે. પત્રાંક 408 અને 710ના વચનામૃતો તેના ઉદાહરણ રૂપે બીજે પણ જોવા મળે છે કે ઉદય પ્રવૃત્તિમાં ખેદ છતાં સમ્યક પ્રકારે સમતા ભાવે વેદવામાં આવે છે. તેઓ શ્રીની આરાધનાની સહવર્તી બીજી અનેકવિધ વિશેષતાઓ પણ ઉલ્લેખનીય છે. અંતર આરાધનાની સાથે સાથે તેને અનુરૂપ અને અનુકૂળ એવા બાહ્ય પરિણામમાં અનેકવિધ પ્રકારે તેઓ શ્રીના અનેક ગુણો પણ મુમુક્ષુ જીવને અવલોકન માત્રથી ઉપકારી થાય તેવા છે. જ્ઞાન દશાનો અવલોકન કરવાથી પણ મુમુક્ષુને તે ઉપકારી થાય છે. એવું નથી કે મારી દશાની યોગ્ય વાત નથી માટે એમાં મારે માથું મારવું નથી, એમ નથી. જેનું યથકિંચિત વર્ણન આ પ્રમાણે છે. સાતિશય જ્ઞાન યોગ હતો એમને. પરમ કૃપાળુ દેવને ચિત્તમાં કોઈ પણ વાતની સ્ફૂર્ણા થતી એમાં ઘણા નહીં યુક્ત તે વાત ઉગતી. કોઈ વાત સ્ફૂરે આવે તો કેટલાય નહીં લાગુ થઈ જાય એમને. એટલે કે કોઈ એક વાતના સમર્થનમાં અનેક નયોની સંધિ તેઓ શ્રીના જ્ઞાનમાં સ્ફુરિત થઈ જતી તેવો ઉલ્લેખ તેઓ શ્રીએ પોતાના શબ્દોમાં પત્રાંક 223માં કર્યો છે. એ લેખન શક્તિ શૂન્યતા પામ્યા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઉગેલી વાત ઘણા નહીં યુક્ત હોય છે અને તે લેખમાં આવી શકતી નથી. એટલે લખવું છોડી દીધું, આ બધું ક્યાં લખાઈ શકાય. પણ એમાં એમ કહીને એમ કહી દીધું કે એક વાત ઉગે છે એમાં ઘણા નહીં લાગુ થઈ જાય છે. તદુપરાંત તેઓ શ્રીના ઉપયોગની તીક્ષ્ણતા, તીવ્રતા અને વિશાળતાનો ઉલ્લેખ પત્રાંક 917માં જોવા મળે છે. એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ એમાં ઉપયોગ કરી મળે છે. એવો જ્ઞાનાતિશય એમને હતો. એ સિવાય પણ બીજો જ્ઞાનાતિશય હતો, એનો ઉલ્લેખ નથી કર્યો, કેમ કે લોકો ચમત્કારમાં લઈ જાય છે કે બીજાના મનને ખબર, મનના પરિણામ જાણી લેતા હતા. અથવા સુભાગભાઈ આવ્યા ત્યારે પહેલા જ પરિચયમાં કહી દીધું કે આવો સુભાગભાઈ, લ્યો તમે આ કામે આવ્યા છો, એ પણ કહી દીધું. એવા બીજા પણ કચ્છમાંથી બે ભાઈઓ આવ્યા હતા, હા, સાંઢિયા લઈને. એટલા માટે આવ્યા હતા કે એમને ખ્યાતિ સાંભળી કે ભાઈ નાની ઉંમરનો એક છોકરો છે, 16-17 વર્ષનો 18 વર્ષનો, બહુ તેજસ્વી છે, તો આપણે એને આપણા ખર્ચે બનારસની અંદર વિદ્યા પ્રાપ્ત કરવા મોકલીએ. તો આગળ જતા બહુ સારું કામ કરી શકે. એ રાજકોટ આવેલા, તે રાજકોટ આવ્યા હતા, એમના મામાને ત્યાં કેવી રીતે લાવ્યા, એટલે પોતે સામે ગયા. એ દરવાજો અમે જોયો, આ ચંદુભાઈ ડાક્ટર રહીએ છે ને, એ બાજુ, એ બાજુ દરવાજો વાત કરે ત્યાંથી નીકળ્યા. ત્યારે પેલા સાંધિયા ઉપર કૃપાળુદેવ ને કચ્છી બે ભાઈઓ આવ્યા, તે આ દરવાજે આવ્યા. તે ગામ નાનું હતું ને, તે રાજકોટ નાનું હતું. આ દરવાજે સામે આવ્યા હતા, આવો ફલાણા ભાઈ, આવો ફલાણા ભાઈ, આવો નેણસી ભાઈ, આવો માનસી ભાઈ. લોકો સી સી લગે ને, વેલસી ને, કરમસી ને, માનસી ને, નેણસી ને, નામથી બોલાવ્યા. આવો આવો આવો, આને તો આપણે ખબર આપ્યા નથી, આપણા નામે જાણે જાણતા થઈ ગયા છે. આને શું ભણાવવા, આ તો ભણી ચૂક્યા છે બધો. એમણે એ વિચાર પડતો મૂક્યો. એસે ચમત્કારી જ્ઞાન યોગ ભી થા, વો એસે બાતે નહીં લિયા હૈ ઇધર. વિવેક દ્રષ્ટિ, પરમ કૃપાળુ દેવની વિવેક દ્રષ્ટિને વિચારતા કોઈ પણ વિચારવાન જીવનું મસ્તક નમી પડે તેમ છે. કોઈ પણ લૌકિક કે પારમાર્થિક વ્યવહાર સંબંધિત મુદ્દો ઉપસ્થિત થાય અને તે તેમને સમક્ષ આવે, એમને સામે કોઈ વાત મૂકે, પછી વ્યવહારિક હોય કે પારમાર્થિક હોય, ત્યારે તેઓ શ્રીનો ઉપયોગ ચારે પડખે ફરી વળતો દેખાય છે. એ મુદ્દાના બધા પડખા ફટાફટ ઉપયોગમાં આવી જાય. હા, આ વિષયમાં તેઓ શ્રીના પત્રોમાં ભિન્ન ભિન્ન કોટિના મુમુક્ષુઓને જે માર્ગદર્શન આપ્યું છે તેનું જો વર્ણન કરવામાં આવે તો આ વિષયમાં તો એક પુસ્તક જેટલું કદ થઈ જાય તેવું છે. એક પેરેગ્રાફમાં લખ્યું છે પણ એ એક વોલ્યુમનો વિષય છે આખો. હા, પરંતુ સંક્ષિપ્તમાં એટલું અવશ્ય કહી શકાય છે કે સમ્ય જ્ઞાન સહિત જ્ઞાનનું યથાર્થપણું તેઓ શ્રીના અનેક પ્રકારના માર્ગદર્શનમાં પ્રતીત થાય છે, અર્થાત તેઓ શ્રીની જ્ઞાન દશાની પ્રતીતિ કરાવે છે અને તે દ્વારા તેઓ શ્રી પ્રત્યે ભક્તિ ઉપજવાનું સબળ કારણ પ્રાપ્ત થાય છે. એમની વિવેક દ્રષ્ટિ હતી. ગુણ પ્રમોદ, બીજાના ગુણો પ્રત્યે પ્રમોદ, આ વિષયમાં તેઓ શ્રીનું ગુણ ગ્રાહકપણું અથવા ગુણ પ્રાપ્તિની દ્રષ્ટિ ઘણી તીક્ષ્ણ હતી તેમ સમજાય છે. તેઓ શ્રી ચારે અનુયોગમાંથી સર્વત્ર આત્મગુણ પ્રગટાવવાનો આશય ખેંચી કાઢતા હતા. કોઈ પણ અનુયોગનો વિષય હોય, આત્માને શું કઈ રીતે ગુણ થાય એ આશયથી એ વાત છે, એ વાતે ખેંચીને બહાર મૂકતા હતા. એટલું જ નહીં, અન્ય મતમાં જન્મેલા માર્ગાનુસારી મહાત્માઓના વચનો પણ આત્મગુણ પ્રગટવામાં કેવી રીતે પ્રેરક છે તેવો આશય ખેંચીને વ્યક્ત કરવામાં તેઓ શ્રીના વચનો વર્તમાન સાહિત્યમાં કદાચ બેજોડ છે અથવા અજોડ છે. અન્ય મતમાં માર્ગાનુસારી જીવના વચનોમાંથી પણ આત્મકલ્યાણનો વિષય એ જુદો તારવતા હતા. તે ઉપરાંત તેઓ શ્રી કોઈ પણ વ્યક્તિના દોષને ગૌણ કરીને તેના ગુણના અલ્પ અંશને પણ મુખ્ય કરતા હતા. એ સિવાય પણ એક વાત ધ્યાનમાં આવી છે, એ છે કે અન્ય મતના શાસ્ત્રોના જે પ્રતિપાદન છે એ શાસ્ત્રો મિથ્યાત ના હોવા છતાં તે વખતના એ ગુણ એ સંપ્રદાયના જે સંત હોય એ કાંઈ એટલા ડિસઓનેસ્ટ નથી હોતા કે જાણીબુજીને આત્માનું અહિત કરવામાં કોઈ પ્રવૃત્તિ કરે. એટલે એમની ભાવના કઈ જાતની ઠીક હતી અને આપણે એમાંથી પરમાર્થ ખેંચવો હોય તો કેવી રીતે ખેંચવો, એ વાત એમણે બે સંપ્રદાયની કરી છે. એક પુષ્ટિ સંપ્રદાયમાં વલ્ભાચાર્યની કરી છે, જેમાં એમણે એમ કે શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ અને એમની કુમાર અવસ્થામાં જે લીલાઓ કરી છે એની અંદર પરમાર્થ શું હતો, લોકોને ત્યાં પણ જ્ઞાન દેશાને એમને સમજાવવાનો કોશિશ કરી છે. ભાગવતમાં એ કથા વિશેષ આવે છે, એ વાત એમણે ખેંચી છે. અને સહજાનંદ સ્વામીને પણ એમણે કેટલીક વાત ખેંચી છે, બે સંપ્રદાયમાંથી એ વાત એમણે ખેંચી છે. એ દ્રષ્ટિકોણ અસાધારણ વિચિક્ષણ છે એમનો, સાધારણ નથી પણ અસાધારણ વિચિક્ષણ છે, એ જોવા મળે છે એ બંને પત્રોમાં. તેઓ ગુણનો અલ્પાંશ પણ હોય તો પ્રશંસા કરતા હતા. એ સંબંધમાં એમનો એક પંક્તિ છે કાવ્યની, ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ, જૈન દર્શનના અનુયોગમાં પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જૈન દર્શન અનુયોગ. બીજી પંક્તિ એ છે, જૈન દર્શનના અનુયોગના સંદર્ભમાં પ્રવાહિત થયેલું આ પદ ગુણ પ્રમોદની ફળશ્રુતિને અંતર્મુખતામાં અભિવ્યક્ત કરતું પ્રવાહિત થયું છે. એટલે શું, જરા સાહિત્યની ભાષા વપરાઈ ગઈ છે. ગુણ પ્રમોદનું ફળ શું, કે અંતર્મુખ થયું, ગુણ પ્રમોદ કરે તે અંતર્મુખ થઈ શકે એવું એનું ફળ છે. ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ, જો અતિશય ગુણ પ્રમોદ રહીએ બીજાના દોષ તો ન જોવા, પણ બીજાના ગુણ અને અલ્પગુણ વિશેષ ગુણ એ વિશેષ પ્રકારે જોવા, તો અંતર્મુખ યોગ થવાનો એનું ફળ આવે છે. એ વાત એમણે આ પદની અંદર પોઈન્ટ આઉટ કરી છે. એમાં શું છે, બીજાના ગુણોનો અતિશય પ્રમોદ કરવાથી પોતાના આત્મગુણ આવિર્ભૂત થવાનો અવકાશ ત્યાંથી શરૂ થાય છે. આત્મગુણ આવિર્ભાવ કેમ થતા નથી, કે દોષ આડા છે એટલે આવિર્ભાવ થવાનો અવકાશ નથી. એ દોષને કેમ મટાડવા, કે બીજાના ગુણ જોતો તો તું પ્રમોદ કરને છે. જેમ કે અત્યારે આપણે રૂપાળુ દેવના ગુણાનો વાત કરીએ છીએ, તો એ તો ખરેખર ગુણવાન મહાત્મા હતા, પણ કોઈ પણ મુમુક્ષુ હોય તો પણ એનામાં ગુણ શું છે એ જોવાની દ્રષ્ટિ મુખ્ય રહેવી જોઈએ, કે એનામાં ગુણ કેટલા, કયા ગુણથી આ ક્ષેત્રમાં આવ્યો છે, એવો કેવો મુખ્ય ગુણ છે જેથી આ ક્ષેત્રમાં એ પ્રવૃત્તિ કરે છે, એવી દ્રષ્ટિ જો મુખ્ય રહીએ અને એ દ્રષ્ટિમાં એનો ગુણ સમજાય, સમજાયને તો એનો પ્રમોદ આવે, અને પ્રમોદ આવે તો પોતાના ગુણ આવિર્ભાવ થવાનો અવકાશ થાય. અને પોતાના ગુણ ક્યારે આવિર્ભાવ થાય, કે અંતર્મુખ થાય ત્યારે. એટલે એની લિંક એમણે અંતર્મુખતા સાથે જોડી છે, ગુણ પ્રમોદની લિંક અંતર્મુખતા સાથે જોડી છે. આ સત્સંગનું રહસ્ય છે, એમાં જુદા જુદા ગુણવાળા મુમુક્ષુઓ ભેગા થાય તો એના ગુણ જોવા, એના બદલે આ આવો છે આ તેવો છે એ ન જોવો. કેમ કે આવ્યો શું કરવા, અહીંયા શું કરવા આવ્યો, બીજે કેમ ન ગયો ને અહીંયા આવ્યો, બીજા ઘણા ક્ષેત્રો છે, આ જગ્યાએ શું કરવા આવ્યો, માટે કાંઈક એને સૂઝ આવી છે, એ સૂઝનો ગુણ શું છે એ જોવો. એમ છે પછી ઈર્ષા થવાનો સવાલ નથી ને, નહીં તો ઈર્ષા થી આવી ના રહેશે નહીં. ઈર્ષા જેવું ભયંકર કોઈ ચીજ નથી. વાત્સલ્ય ને પ્રેમનો પહેલા એ ઘાત કરે છે, અને ભયંકરમાં ભયંકર પરિણામ ઉભા કરે. જે આપણને તેઓ શ્રીની ગુણ પ્રમોદતાના દર્શન કરાવે છે, કે એમનામાં ગુણ પ્રમોદતા કેટલી હતી અને એ ગુણ પ્રમોદ પાછળ એમની ઊંડી સમજ કેટલી હતી એના દર્શન એ કરાવે છે.
જ્ઞાન
મેં ज्ञान की गहराई में वो चीज आई है। ऐसे ऐसे बातें है इस
सुख धाम।